તારીખ 7-8-1998 અનુભવ સંજીવનીના બોલ નંબર 1727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 285 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
કાલે જે સ્વાધ્યાય છે એવું જ લેવું છે ને? કાલ સાંજનો સ્વાધ્યાય ચાલે. કોઈ મુમુક્ષ જિજ્ઞાસા મૂકી છે કે મને મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધવાના ભાવ બહુ આવે છે. ઉદયમાં પરિણામ બહુ ખેંચાઈને તીવ્ર થતા નથી, ઉદયમાં બહુ પ્રતિકૂળતા ન હોય પાછું. નોર્મલ ખાવું પીવું, નિવૃત્તિ, આરામ, સ્વાધ્યાય, સત્સંગ સામાન્ય ઉદયમાં, પરિણામ તીવ્ર કંઈ થતા ન હોય. તત્વની સમજણથી સમાધાન પણ આવે છે. કોઈ વાત ઊભી થાય તો સત્સંગમાં તત્વની સમજણ થઈ છે એટલે સમાધાન પણ રહે છે, એટલે એ પણ અશાંતિ થતી બંધ થઈ જાય છે. ઉદય વખતે થોડું અવલોકન પણ ચાલે છે એટલે ખ્યાલ આવે છે કે આમ ભાવ થયા હતા, આમ ભાવ થયા હતા. બતાવવા હોય તો બતાવી શકે, પોતે કહી શકે, છતાં પણ આગળ વધાતું નથી. એ નક્કી છે કે આગળ વધાતું નથી તો કેવા પ્રકારે અવરોધ થતો હશે એ પકડાતું નથી. હું ક્યાં અટકું છું એ મને પકડાતું નથી. પ્રશ્નકારની વાત એ છે કે સામાન્ય રીતે બીજું તો કાંઈ મારા પરિણામમાં ગડબડ નથી. સ્વાધ્યાય સત્સંગ કરીએ છીએ, સમાધાન પણ મળે છે, આવીએ છીએ, આગળ નથી વધાતું તો કંઈક અવરોધ તો છે. શું અવરોધ છે એ પકડાતો નથી તો શું કરવું હવે? આનું શું, આ પરિસ્થિતિમાં શું કરવું? એમ પ્રશ્ન એવો છે કે આવી પરિસ્થિતિમાં શું કરવું એનું સમાધાન. કે પરમાર્થ માર્ગમાં એટલે આત્મકલ્યાણમાં આગળ વધવું હોય એને અવરોધ કરનારા અનેક પ્રકારના કારણરૂપે પરિણામો હોય છે. ના, અનેક પ્રકાર છે, કેટલાક આપણે આમાં વિચારવાના છે. તે અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે સમજીને પછી પોતાના અનુભવ સાથે એની તપાસ કરવી જોઈએ કે મને આ થાય છે, મને આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આવું કાંઈ છે, આવું કાંઈ છે. તેમાંથી કેટલાક અવરોધરૂપ ભાવો અને એ અવરોધના ભાવોના ઉપાય અત્રે વિચાર્યા છે. કેટલાક ભાવો અને એ ભાવોનો અવરોધની સામે શું ઉપાય કરવો જોઈએ બંને વાત વિચારી છે અહીંયા. એમાં જે અવરોધરૂપ ભાવો છે એ સ્વછંદ, પૂર્વગ્રહ, પરલક્ષ, વિભાવ પરિણતિ, પ્રતિબંધ, પ્રકૃતિ દોષ અને સંયોગોમાં પોતાપણું, ઉપરાંત સંયોગોમાં આધારબુદ્ધિ, સુખબુદ્ધિ અને રાગાદી ભાવોની કરતા બુદ્ધિ વગેરે પરિણામો મુખ્ય છે. આટલા પ્રકારના પરિણામો મુખ્ય છે અને ગૌણપણે બીજા હોવાનો સંભવ છે. સંક્ષેપમાં તે ભાવોને નીચે વર્ણવ્યા છે કે જેથી અનુભવ સાથે મેળવી શકાય પોતાના પરિણમન સાથે એને મેળવી શકાય. એમાં પહેલા સ્વચ્છંદનું લક્ષણ ત્રણ પ્રકાર લીધા છે કે જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવાથી અનેક પ્રકારે જીવને સ્વચ્છંદ થઈ જાય છે. એક નિશ્ચય કરવો ઘટે છે કે મારે આજ્ઞામાં રહેવું છે, એવો એક નિર્ણય કરવો જોઈએ. મારે આજ્ઞા બહાર જવું નથી. સીધી આજ્ઞા થઈ હોય તો ઠીક છે. માનો કે સીધી આજ્ઞા કોઈને નથી થઈ તો આજ્ઞા સંબંધી વિચાર કેવી રીતે કરવો? કે સત્સંગમાં પોતાને લાગુ પડતી જે વાત આવતી હોય અને એ લાગુ પડતી વાતનું અમલીકરણ કરવાની પણ વાત સાથે સાથે આવતી હોય તો એ મને આજ્ઞા થઈ છે એમ સમજીને અમલીકરણમાં આપવું જોઈએ. ભલે સીધું ન કહ્યું હોય, ભાઈ તમારે આમ કરવાનું, નામ નહીં કરવાનો, પણ પોતાને લાગુ પડતું હોય. જેમ કે સવારે કુટુંબ પ્રતિબંધની વાત ઘણી ચાલી તો સ્પષ્ટ લેવું જોઈએ કે કૃપાળુદેવની કુટુંબ પ્રતિબંધમાં રહેવાની આજ્ઞા નથી. જોકે એ આજ્ઞાથી કૃપાળુદેવને કોઈ બીજો ફાયદો નથી, કુટુંબ પ્રતિબંધ જે મુમુક્ષુ મૂકે એને ફાયદો છે. મોક્ષ તો એનો થવાનો છે ને, એ તો છોડી, એમને તો કુટુંબ પ્રતિબંધ છૂટી ગયો છે. એમને તો પણ મોમુક્ષુ એવી રીતે વાત માથે લેવી જોઈએ. જેમ કોઈ પોતાને લાગુ પડતી વાત સંસારમાં પણ માણસ પોતે માથે લઈ લે છે કે બે ચાર અનુભવી માણસો ભેગા થયા હોય ને પોતાના અનુભવની વાત કરતા હોય, ભાઈ અમે અહીંયા છતરાઈ ગયા હતા, અમે અહીંયા નુકસાન કરી બેઠા હતા, અમે આમ ભૂલ કરી બેઠા હતા, તો માણસ શીખી લઈએ, સમજી લે છે ને કે આપણે ધ્યાન રાખવું હોય, આપણે આવું નુકસાન ન થાય એના માટે આપણે ધ્યાન રાખી લેવું, એમ પોતાની માટે લઈ લે છે કે નથી લઈ લેતા? કેમ કોઈ ટોણું મેણું મારે તો માથું ઓઢેલે છે કે માથે નથી ઓઢી લેતા? કેમ એવું આપણને સંભળાવી દીધું એમ કરીને માથે ઓઢે છે કે નથી? એમ સત્સંગમાં વાત ભલે જનરલ ચાલતી હોય પણ પોતાને લાગવું પડે છે કે મને કુટુંબ છે ને મારા પરિણામો કુટુંબ માટે ખેંચાય છે, કે આને આમ લાગશે તો આને આમ લાગશે તો આને આમ લાગશે તો કૃપાળુદેવની મારા માટે આજ્ઞા છે. આજ્ઞામાં રહેવાની જે વૃત્તિ છે, આજ્ઞામાં રહેવાનો જે નિશ્ચય છે, એ નિશ્ચયનો મોટો ફાયદો એ છે કે જીવ સ્વચ્છંદથી બચે. નહીંતર જાણે અજાણે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે સ્વચ્છંદના પરિણામ થાય એ જીવના પુરુષાર્થને રોકી લે છે, આગળ ન વધી શકે. પદે સત્સંગ કરે તો હોય તો એ સ્વચ્છંદ થઈ જતો હોય તો થઈ રહી શકે. સ્થૂળ પરિણામો તો સ્વચ્છંદના એવા છે કે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ પ્રત્યેના વિરોધના ભાવ પરિણામ થાય, એ તો અનંત સંસાર રખડાવનારા પરિણામ છે. એમાં તો બીજો કોઈ શંકા કરવા જેવો વિષય નથી. પણ એ સિવાય સૂક્ષ્મપણે પણ સ્વચ્છંદના પરિણામ થાય તો એ ક્યારે થાય? કે જીવને આજ્ઞામાં રહેવાનો નિશ્ચય ન હોય ત્યારે થાય. ચાલવાનું અને એ નિશ્ચયથી ઘણો ફરક પડે છે. સ્વચ્છંદ એ બહુ મોટો દોષ છે કે જે પરિભ્રમણનું કારણ છે, એટલે એની ગંભીરતા ઘણી આવવી જોઈએ. પરિભ્રમણનો કારણોનો બહુ મોટો દોષ છે એ પ્રથમ છે. એક પ્રકાર એનો એ છે કે ધર્મ સાધન પોતાની રુચિ અને પોતાની કલ્પના પ્રમાણે જીવ કરે. ધર્મના ક્ષેત્રમાં પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે ધર્મ સાધન જીવ કરી દે છે. કોઈને વાંચવું ગમતું હોય તો વાંચવા જ કરે, લખવું ગમતું હોય તો લખે તો લખવા કરે, સાંભળવું ગમતું હોય તો સાંભળ્યા જ કરે, પૂજા ભક્તિનો ભાવ બહુ ગમતા હોય તો એ કલાકો સુધી કર્યા કરે, કોઈ યાત્રાને દોડાદોડી કર્યા કરે, જેને જીવી રહ્યું છે, કોઈને દયા, કોઈને દાન, કોઈને ઉપવાસ, કોઈને સંયમ, જેને જેવો રાગ, કોઈ વ્યવસ્થિત રીતે મુમુક્ષુની ભૂમિકાના ક્રમમાં પ્રવેશ કરીને આગળ વધવો એવું બહુભાગ જેવો વિચારતા નથી. બાકી દરેક સંસારના કામની પદ્ધતિ પ્રમાણે કામ કરે તો જ કામ થાય છે. શેરો શેરાની રીતે કરે તો થાય ને, નહીતર ત્રણેય માણા બગડે. રોટલી રોટલીની રીતે કરે તો થાય. લોટ જાડો જાડો દલાઈ ગયો હોય તો રોટલી ન થાય, ભાખરી થાય. ભાખરીના લોટની રોટલી ન થાય. એક એક વસ્તુમાં એકાઉન્ટ હોય ને, ટેકનિકલ વિષય હોય, દરેક વાતમાં એની પદ્ધતિથી કામ થાય છે. તો અનંતકાળથી અનંત દુઃખથી છૂટવાનો જે ઉપાય છે, અનંત સંસારમાં રચ્યો છે, એની પદ્ધતિ જ ન હોય અને એ પદ્ધતિ શું એનો વિચાર ન હોય તો બહુ મોટી વાત છે. વિચારવાન જીવને તો એ વિચાર આવવો જોઈએ, કઈ પદ્ધતિથી અમારે કામ કરવાનું છે અને સિસ્ટમ શું છે, વ્યવસ્થિત કેવી રીતે આગળ વધાય, એની વ્યવસ્થા શું. તો સારું છે કે કૃપાળુદેવે 254 નંબરનો પત્ર લખ્યો છે અને 83ના પત્રમાં ક્રમને કેટલી ભાર દઈને વાત કરી છે. એ ક્રમથી ચાલો, ક્રમથી ચાલો. અવડું મોટું કામ છે, સર્વ સંસારનું, જગતનું સર્વોત્કૃષ્ટ મોટું કામ છે કે અનંત સંસાર મટે અને એના કામની વ્યવસ્થાનો વિચાર ન આવે અને એમને મુભાંગડે જેમ ફાવે એમ બધા કરવા માંડે, જેને જે ફાવે એ કરે લે અને બધા એમ સમજે કે આ કાંઈક ધર્મ ધર્મ કરે છે, આ કાંઈક ધર્મ કરે છે. કોઈ દિવસ કામ ન, અને છતાંય કરે એ સ્વચ્છંદ છે. જીવનો 6 મહિનાના ઉપવાસ કર્યા હોય તો એ સ્વચ્છંદ છે, અને કુટુંબ પરિવારને ધંધો છોડીને દીક્ષા લીધી હોય તો એનો સ્વચ્છંદ છે જીવન. અને શાસ્ત્રના થોથાના થોથાને પોથાના પોથા વાંચી નાખ્યા હોય તો એ સ્વચ્છંદ છે. એવું છે, પોતાની રુચિ મનગમતી પ્રમાણે, મનમાની રીતે, કલ્પના પ્રમાણે ધર્મ સાધન કરવું એ પણ સ્વચ્છંદ છે. એ ધર્મના ક્ષેત્રની વાત લીધી. બાકી સંસારના કાર્યોમાં કે વિષય કષાયના પરિણામમાં તીવ્ર રસથી ભાવો થાય, કંટ્રોલ બહાર જઈને તીવ્ર રસવાળા ભાવો થાય, એ પણ જીવનો પ્રથમ છે. આટકો લાગવો જોઈએ, પોતાના અહિતરૂપ પરિણામોનો આટકો લાગવો જોઈએ, ધરસકો પડવો જોઈએ. ખરેખર તો ધરસકો પડવો જોઈએ, નહીતર સ્વચ્છંદ છે. અને પોતાના અંતરાત્માના અવાજની અવગણના કરવી એ પણ સ્વચ્છંદ છે. કોન્શિયસ બાઇટ કરતો હોય તો પણ પોતે એ કામ કરે જ જાય, પોતે એમને આગળ વધે જ જાય તો એ પણ સ્વચ્છંદ છે. એમ અનેક પ્રકારે જે સ્વચ્છંદના ભાવ થાય છે, તો પ્રકરણ મોટું છે. પ્રયોજન સિદ્ધિમાં તો આપણે હમણાં એના ઉપર 32 બોર્ડ લખ્યા છે નાણાં માટે, સ્વચ્છંદના ઉપર 32 પોઈન્ટ વિચારેલા છે. પણ મોટાભાગે આમાં આવી જાય છે એના પેટાભેદમાં. પરિભ્રમણનું મુખ્ય કારણ સ્વચ્છંદ, મોટામાં મોટો દોષ એ મૂકવો જોઈએ. એવો કોઈ સ્વચ્છંદ જેવા પરિણામો ન થતા હોય એ તપાસીને એને છોડવા જોઈએ. પછી પૂર્વગ્રહ છે એ વિપરીત અભિપ્રાય છે. જીવે અનેક પ્રકારે મિથ્યા અથવા વિપરીત અભિપ્રાયો બાંધી રાખ્યા છે, મિસકોન્સેપ્ટ બધા અનેક પ્રકારના છે, અને એ અભિપ્રાયનો, પોતાના અભિપ્રાયનો આગ્રહ રહેવો પક્કડ થવી. મારી પણ ભૂલ હોઈ શકે એમ સમજીને ઢીલું ન મૂકે. હું સમજું છું, હું માનું છું, હું કહું છું, હું કરું છું, એ બધું બરાબર છે. એટલે જે આગ્રહ છે એને એને પૂર્વગ્રહ કીધો છે. પૂર્વે પોતે નિશ્ચય કર્યો છે એ જ પ્રમાણે કરવા માંગે છે. એ પૂર્વગ્રહના પરિણામો 12માં આત્માને પકડી રાખે છે, એટલે એનો પુરુષાર્થ બધો ત્યાં જ રોકાઈ જાય છે. આગળ વધવામાં પુરુષાર્થ કામ કરતો નથી. એટલે મધ્યસ્થ રહી જવું, પૂર્વગ્રહ ન રાખવો પોતાના મતનો, પોતાના અભિપ્રાયનો, પોતાના વિચારોનો, તેમજ કોઈ પણ વ્યક્તિની અયોગ્યતાનો નિશ્ચય અને તે રૂપ શલ્ય ક્યાં તો એવો જ છે. આ વસ્તુ પણ પોતાને ન સમજાય એવી રીતે પોતાને આત્માના પુરુષાર્થને રોકી દે છે. કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનું શલ્ય નહીં રહેવું જોઈએ. કેમ કે કોઈ પણ જીવ ગમે ત્યારે પણ પલટો મારી અને ફરી શકે છે. ઐતિહાસિક દાખલા તો બહુ મોટા છે. ભગવાન મહાવીર સ્વામીનું જે ઋષભદેવ ભગવાનના પૌત્ર તરીકે મરીચિ કુમાર હતા, ત્યારથી એમનો ઇતિહાસ મળે છે. એમ જીવ તો અનંતકાળનો છે, પણ ઇતિહાસ એમનો ત્યારથી પહેલા બધો મળે છે. તીર્થંકર દેવનો, જિનેશ્વર પરમાત્માનો અને જૈન ધર્મનો ખૂબ જ વિરોધ કર્યો છે. એ વિરોધના ફળમાં નરકમાં ગયા છે. એમાં તો બીજું ફળ જ નથી. જ્યારે જ્યારે મનુષ્ય થયા એ બધા કર્મને ભોગવીને ત્યારે પાછો એ જ ધંધો શરૂ કર્યો. એક કોડા કોડી સાગર સુધી આચાઈ ગયો એમને. કેટલું? 1 કરોડ સાગર, 1 કરોડ વર્ષ નહીં, 1 સાગરમાં અબજોના અબજો વર્ષ હોય છે. કરોડો ને અબજોના અબજો વર્ષ હોય છે, પલ્યોપમના પલ્યોપમ. એવો 1 સાગર, એવા 1 કરોડ સાગર, એને ગુણ્યા 1 કરોડ સાગર, એને ચોથો આરાનો કાળ કીધો છે. ચોથો આરો કેટલો મોટો છે? કે એક કોડા કોડી સાગર. છેલ્લે ચોથારો પૂરો થવાની વખતે એ મનુષ્ય પર્યાયમાં આવ્યા છે. એ પહેલાં આગળ 10મા ભવે સિંહના ભવમાં સમ્યક દર્શન પામ્યા છે. હવે એ જ જીવ છે. 1 કોડા કોડી સાગરમાં જ્યારે જ્યારે મનુષ્ય થયા ત્યારે સદ્ધર્મનો અને જ્ઞાનીઓનો, તીર્થંકરોનો, બધાનો વિરોધ જ પૂરો છે, દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ ચારે. અને એ મહાવીર ભગવાનના ભાવમાં ત્રણ લોકના નાથ થયા, અનેક જીવોને તારનારા થયા, જગદગુરુ થયા અને અનેક જીવોને તાર્યા. એ તો તર્યા, એમના નિમિત્તે અનેક અનેક જીવો તર્યા. પૂર્વગ્રહ રાખે શું કામ આવે? તો પલટથી પર્યાય છે. આત્મા છે તો ગમે ત્યાંથી અંદરથી બેઠો થઈ જાય, શું કહેવાય? કોઈના માટે કોઈ વસ્તુ બાંધીને બેસાય નહીં. મન ખુલ્લું રાખવું જોઈએ, અભિપ્રાય ખુલ્લો રાખીને કોઈના પણ માટે, નહીતર એના અવગુણ મટીને સદગુણ પ્રગટ થાય ને તો નજરમાં ન આવે, એને ઓલા અવગુણ જ દેખાયા કરે અને એનું નુકસાન પોતાને થાય. ઓલાનો તો જે ફેરફાર થયો એ તો એનો લાભ કરીને ગમે અત્યારે આગળ વધી જશે, સીધા લઈ સુધી પહોંચી જશે, પોતાનું શૈલ્ય પોતાને રહી જશે, આગળ નહીં વધવા દે. આ એક ન સમજાય એવો અવરોધ છે, ન પકડાય એવો અને ન દેખાય એવો અવરોધ છે. કેમ કે હું તો ભૂતકાળમાં બને ને શૈલ્ય અંદર બહી ગયું, તો એ ઉદયને પ્રસંગ તો ભૂતકાળમાંથી હોય, અંદર તસલ્લી કરી ગયું, ધરી ગયું, કઈ ખબર પોતાને ન હોય કે મેં શું ભૂલ કરી છે, શું કરવા મારો પુરુષાર્થ રૂપે છે, હું કેમ આગળ વધી શકતો નથી, ખબર જ ન પડે એવો અવરોધ છે. આ પહેલેથી એક વિચારીને એક વસ્તુ નક્કી કરી નાખવી જોઈએ કે મારે કોઈ વ્યક્તિ માટે શૈલી રાખવું જ નથી ને. તો કે અત્યાર સુધીમાં કંઈ થઈ ગયું હશે તો તે વિચારી લેવું કે મારે કોને કોને સાથે કેવા કેવા પ્રકારના ઉદય ભજી ગયા છે અત્યાર સુધીમાં. જે કે જેની સાથે કાંઈ ઉદય થયો હોય એની સાથે જ થાય, તો વિચારજો કે એના માટે હું પકડીને બેઠો નથી ને, બાંધીને બેઠો નથી ને. કોઈ વાત કેમ કે દ્રવ્ય દ્રષ્ટિમાં તો શું છે કે જ્ઞાની તો માથાનો વાઢનાર હોય ને એને સિદ્ધ સ્વરૂપે જોવે છે. એક બેનશ્રીનું વચનામૃત છે, અમે તો બધાને સિદ્ધ સ્વરૂપે જોઈએ છીએ, એ ભલે પોતાને ગમે તેમ માને, એના ભાવે નહીં પાય, અમે તો એના મૂળ સ્વરૂપે જ એને જોઈએ છીએ. મુખ્યપણે દોષનો ખ્યાલ આવે તો હું કરી નાખે. આમાં શું થાય છે કે આખો આત્મા જેવો માને છે શૈલીવાળો, તો એ તો એવો જ છે ને, એનો આખો આત્મા જેવો છે, પર્યાય વ્યતીત થઈને બદલી જશે એ તો રહેતું જ નથી. જેમ આત્મા ધ્રુવ છે એમ એની યોગ્યતાને ધ્રુવ જ ગણી દે છે. આ બહુ મોટી ભૂલ છે, નુકસાન બહુ કરે છે. એટલે ક્યાંય શૈલી તપાસીને હોય તો કાઢી નાખે. એ વસ્તુ ન જોઈએ એટલે ન જોઈએ મને નુકસાનનું કારણ છે. પછી એક વિભાવ પરિણતિનો દોષ છે. એ પૂર્વે વિભાવ ભાવો ઉદય કાર્યોમાં અતિરસપૂર્વક કરેલા હોવાથી તેની પરિણતિ થઈ ગઈ હોય છે, તેને વિભાવ પરિણતિ કહે છે. વિભાવ પરિણતિ ક્યારે થઈ જાય? પરિણતિ થવાનો નિયમ શું, સિદ્ધાંત શું? કે તીવ્ર રસ લઈએ એની પરિણતિ થાય, તીવ્ર રસે પરિણામ થયા હોય એની પરિણતિ થઈ જાય. તો પૂર્વે જે અનેક પ્રકારના ઉદય કાર્યોની અંદર તીવ્ર રસ લીધા હોય એની પરિણતિ થઈ ગઈ હોય. હવે પ્રશ્નકારનો એમ પ્રશ્ન છે કે મને અત્યારે તો કાંઈ એવું પરિણામ મારા ખેંચાતા નથી, મારા અત્યારે પરિણામ બગડતા નથી, અત્યારે તો બધું બહુ સરસ નિવૃત્તિ છે, સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ, પૂજા પુષ્ટિ કરીએ છીએ, હા કાંઈ કામ તો થતું નથી. વિભાવ પરિણતિ જે થઈ ગઈ છે એની એને પોતાને ખબર પણ હોતી નથી. ઉપાય કરે ક્યાંથી? આવા અવરોધિત, આવા પ્રકારના અવરોધ જીવને ન સમજાય, ન પકડાય અને આગળ વધી ન શકે એવું બને છે. હા, પરંતુ હા, એવી જાગૃતિ હોય તો ખબર પડે પછી જે પરિણતિ થઈ ગઈ હોય એવો પાછો ઉદય આવે તો પાછો રસ છે એ સીધો તીવ્ર થઈ જશે. એનું એક લક્ષણ છે, ખરું એમ બને છે. એ પરિણતિને તોડવાનો ઉપાય છે કે કાં તો આત્મકલ્યાણની તીવ્ર રસવાળી ભાવના થાય, અને કાં તો સ્વભાવને ઓળખીને સ્વભાવની ભાવના, સ્વરૂપ ભાવના, આત્મભાવના તીવ્ર રસે કરીને થાય તો વિભાવ પરિણતિ મટે. કેમ કે એનાથી વિરુદ્ધ રસ છે અને એક નવી પરિણતિને એ રસ ઊભો કરે છે. એ નવી પરિણતિ ક્યારે બેસ્ટ થાય? તો ઓલો રસ લીધો અહીંથી વધારે પડતો રસ આ બાજુ આવે ત્યારે, એટલે ઓલી પરિણતિ જાય. ઓલો રસ લીધો છે એના કરતા આ રસ વધી જાય ત્યારે ઓલો રસ મટી જાય, એની પરિણતિ જાય, મટી જાય. એ જ એનો ઉપાય છે. આવા પ્રકારનો અવરોધ પ્રાય જીવની જાણમાં આવતો નથી, તેથી તેનો ઉપાય પણ સૂચતો નથી. મૂંઝવણ રહે, કેમ થતું નથી, કેમ કાંઈ કામ થતું નથી, કેમ કાંઈ કામ થતું નથી, મૂંઝવણ રહે તો પણ ખંતથી ધીરજપૂર્વક પ્રયાસ કરવો ઘટે છે. મૂકી ન દેવું, કામ ન થાય તે છોડી દેવું એમ ન હોય, ગમે તેમ કરીને કરવું જ છે અને કર્યા વગર રહેવું જ નથી, એવું તો અભિપ્રાયમાં, વિચારમાં, નિશ્ચયમાં દ્રઢ હોવું જોઈએ. બીજા પ્રતિબંધક કારણો છે, એ પણ જીવને આગળ વધવા દેતા નથી. સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, દયા, દાન બધા સાધન કરે, પણ કુટુંબ પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ બધું એમને એમ હોય, દેહ પ્રતિબંધ બધું એમને એમ હોય, એમાં કંઈ ફેરફાર ન કરે, એવું બધું એનું એવું ને કાંઈ પ્રોગ્રેસ થવાનો સવાલ જ ઊભો નથી થતો, કોઈ વિકાસ જ ન થાય. જે મોક્ષ માર્ગની દિશામાં વિકાસ કરવો છે એ વિકાસ ત્યાં સાંભળ્યું હોય, બધું ભિન્ન છે, આત્મા એકલો છે, પણ ઘરે આવે, દુકાને જાય, ઉદયમાં પછી બધું એનું એ પહેલાં પ્રમાણે જ બધું ચાલે. જે નજરથી કુટુંબના સભ્યોને જોતો હોય એમાં કંઈ ફેરફાર જ ન હશે. ઓલું સાંભળ્યું હોય કંઈ લાગુ કરે નહીં, એનું જે જુદાપણું તો સાંભળવા મળે છે તો સ્વજ્ઞાનમાં. એક જીવથી બીજો જીવ ભિન્ન છે, એક જીવથી પરમાણુ કુદરતો ભિન્ન છે, એમાં કંઈ ફેરફાર ન કરે. ઓલી વાત તો કાંઈ સાંભળી ન સાંભળી થઈ ગઈ. કુટુંબ, સમાજ અને શરીરની મુખ્યતામાં હવે પ્રતિબંધનું લક્ષણ શું છે? કોઈ વાર સમાજની મુખ્યતા કરે, કોઈ વાર કુટુંબની મુખ્યતા કરે, કોઈ વાર શરીરની સાતા અસાતાની મુખ્યતા કરે, એની મુખ્યતામાં આત્મસાધન ગૌણ કરી નાખે, એની મુખ્યતામાં સત્સંગાદી જે આત્મસાધન છે એને ગૌણ કરે. બીજી વાતમાં મુખ્ય કરે તે પ્રતિબંધોને પરિભ્રમણનું કારણ જાણીને એ ત્રણેય પ્રકારના પ્રતિબંધોને પરિભ્રમણનું કારણ જાણીને તેને નબળા પ્રતિબંધોને નબળા પાડી દેવા જોઈએ. બળવાન પ્રતિબંધ હોય ત્યાં સુધી તો કોઈ દિવસ કામ થવાનું નથી, શિથિલ થઈ જવા જોઈએ. હું કરે છે મોક્ષો, કેમ કે સંપ્રદાયથી આ વાત જરા જુદી છે. સંપ્રદાયમાં ચાલતી વાતોથી આ બધો વિષય આખો જુદો છે, એટલે સંપ્રદાયને ગૌણ કરીને, સંપ્રદાયવાળા સમાજને ગૌણ કરીને આપણે આ બાજુ પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ સમાજ પ્રતિબંધ તો ગૌણ થાય. છતાં પણ જેટલા લોકોની વચ્ચે રહેવાનું થાય છે એવા લોકોની નજરમાં પણ સારો હોવાનો કે સારો થવાનો દેખાવ એ પણ લોકસંજ્ઞારૂપ સમાજ પ્રતિબંધ છે. બીજાની નજરમાં તો આપણો દેખાવ સારો થવો જોઈએ. બીજા એટલે સમાજ, બીજું કોણ છે? આજુબાજુના લોકો એ સમાજ છે, બીજું નથી. જે દૂરના લોકોને સાથે તો કાંઈ આપણે સંબંધ નથી. એ તીવ્ર પરલક્ષમાં રહેતો હોય છે અને એ પરલક્ષને કારણે જીવ આગળ નથી વધી શકતો. કુટુંબ પ્રતિબંધ તો બહુ ભયંકર છે અને એની ભયંકરતા ન સમજાય તો મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ ખોઈ નાખવાનો મારો આવે. નરદેહને હારી જુઓ, લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધુ કહેતો હો, હું કુટુંબને પરિવાર વધતા વધવા પણ વધવાપણો સંસારનો નરદેહને મનુષ્યમાં મારી જાય. બહારમાં તો માણસ કોઈ ચીજ લેવા જાય, અસલીના બદલે નકલી આવે તો પણ કોઈ ચીજ તો આવે છે હાથમાં, પણ જુગારમાં તો કંઈ હાથમાં જ ન આવે. એમાં તો જેટલો હાર્યો એટલું ગયું એમ અહીંયા આ મનુષ્યભાવનો જુગાર રમી લે છે. કુટુંબ પ્રતિબંધ એવો છે, કાંઈ હાથમાં ન આવે. લાગણીમાં ગમે એટલો ખેંચાય, કાંઈ હાથમાં આવવાનું નથી સિવાય અધોગતિ. એવી વાત છે, એ ભયંકરતા ન સમજાય તો સંસાર વધી જાય, વધવા પણ સંસારમાં. એવી જ વાત છે, અનંતકાળે દુર્લભ એવો મનુષ્ય ભાવ છે કે કોઈ બેસવાનો વારો નથી. એટલે બધું ગૌણ કરીને, શરીરને સાતા સાતા ગૌણ કરીને આત્મકલ્યાણના સાધનને મુખ્ય કરવું. આ તબિયત બરાબર નથી એટલે સત્સંગમાં બેસવું નથી, માથું દુખે છે એટલે સત્સંગમાં આવવું નથી, શરદી થઈ છે એટલે સત્સંગમાં આવવું નથી, શરીરમાં કમરનો દુખાવો છે અને ફલાણું છે એટલે આવવું નથી, ગૌણ નહીં કરવું. પણ આવીને પછી પરિણામ બગડે તો પણ પહેલેથી શું કરવું એવો અભિપ્રાય રાખીને બેસે. સત્સંગમાં આવીને પરિણામ હું સુધારીશ એવા અભિપ્રાય છે આમ, કે ત્યાં પણ મને જો પીડા વધશે, અસાતા વધશે તો હું મારો પ્રશ્ન કાઢીશ કે હવે આમ થાય તો મારે શું કરવું. પોતાની સમસ્યાને સત્સંગમાં મૂકે એમાં ખુલ્લા દિલથી, અને કેવી રીતે એમાં પણ આગળ વધવું ને એમાંથી એનો કેવી રીતે લાભ લેવો, સત્સંગનો લાભ લેવો, એમ અભિપ્રાય હોય. બાકી તો ગમે એવી અસાતા હોય, ઉપયોગ ત્યાંથી ફેર્યો એટલે અસાતા ગઈ. એક માણસ બહુ પીડાતો હોય, બહુ પીડાતો હોય, એમાં 10 વર્ષથી ગુમ થઈ ગયેલો છોકરો, એકનો એક છોકરો, ઓચિંતો ઘરમાં આવે છે, હે ક્યાં પીડાવી જાય? પીડાનું એકદમ વિસ્મરણ થઈ જાય, ઉપયોગ એવો લાગી જાય, ઓલામાં એવો લાગી જાય, હે 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 તું ક્યાં હતો અત્યાર સુધી, કઈ ખબર કેમ તારા નતા પડતા, બધું પીડા પીડાઈ જાય છે. કેમ? ઉપયોગ યોગ્ય એનો, શરીર ઉપરથી ઉપયોગ છૂટે એને એ છોકરા ઉપર ઉપયોગ થયો. પીડાનો કોઈ અનુભવ નથી થતો, પીડા મટી નથી કાંઈ, એ વખતે કાંઈ પીડા નથી મટી ગઈ, ઉપયોગ ફરી ગયો. ઉપયોગ તે ધર્મ છે. જ્ઞાનીઓએ જે યોજના કરી છે એનો એનું તત્વ આ છે. મુમુક્ષુને મોક્ષ માર્ગ સુધી પહોંચાડવાની જે યોજના છે, મોક્ષ માર્ગ તો અનુદય પરિણામ છે, એ તો ઉદયમાં ન જોડાય એટલા પરિણામો મોક્ષ માર્ગના છે. અને મોક્ષાર્થી આપણે મોક્ષ માર્ગી જીવ ધર્માત્મા હોય એના પરિણામ જેટલા ઉદયમાં જોડાય એટલો એને બંધ ભાવ છે, પણ એકત્વ નથી એટલે અલ્પ બંધ છે. મુમુક્ષુ પણ તો આત્મામાં જોડાણ થાય એવા પરિણામ જ નથી મોક્ષ માર્ગના, તો એ ઉદયમાં ન જોડાય એવી યોજના શું છે? એ યોજના છે એને મુમુક્ષુનો આરોહણ ક્રમ થતો. એ યોજનામાં પ્રવેશ કરે એટલે એ ઉદયથી જોડાતો બંધ થાય. ઉદય આવે ખરા, પણ ઉદયમાં કેમ ન જોડાય એ બધું એને સૂજે, એ સૂજ આવે, એ આવડત આવે, એને બધું કરવા માંડે. આટલે તો બધા ઉદયમાં જોડાય જ છે આખી દુનિયા. એક મોક્ષાર્થી જીવ એવો છે એ ઉદયથી જુદો પડે. પહેલું પદલી આપણે કે તીવ્ર ચિંતના ને વેદનામાં આવી ગયો હોય, અસહ્ય વેદનામાં હોય, એને ઉદય તો બધા જ ખાવા પીવાના બધા, પણ ક્યાંય રસ ન પડે. ઊંઘવા ટાણે ઊંઘ ન આવે, ખાવા ટાણે ભાવે નહીં, કોઈની યારે વાત કરવી ગમે નહીં, ક્યાંય ભળે નહીં, બધા ઉદય તો થાવે ને, પણ એ ક્યાંય લાજ ચોટે જ નહીં એનો ઉપયોગ. કેમ કે વેદનામાં પીડ્યો છે. તો જે ઉદયથી ફરીને બંધાવવાનો હતો એ બંધાવવાનું બંધ થઈ ગયું ને એનું. આત્મકલ્યાણની ભાવના વશ ઉદયમાં જોડાવવાનું એનું બંધ થયું. કાં તો આત્મામાં જોડાઈને ઉદયમાં ન જોડાય, અને કાં તો આત્મકલ્યાણની ભાવનામાં જોડાઈને ઉદયમાં ન જોડાય. ઉદયમાં ન જોડાય એ વાત તો એકની એક થઈ કે ન છે. આ તત્વજ્ઞાનીઓએ પછી અને એ યોજના આખી એમને વિચારે, પોતાનો અનુભવ છે તો બધું થયું છે, પણ એ વિચારીને મૂકી બહાર જો અમે આવી રીતે આગળ વધ્યા છે તો તમે અનુદય ભાવ એવો જે મોક્ષ માર્ગ એમાં તમે આવી શકશો. ઉદયમાં જો જોડાયા કરો તમે દર વખતે તો કેવી રીતે આવો તમે? તો તમે તો સાયકલ ચાલુ જ છે તમારી બંધ માર્ગને, સંસાર માર્ગને. એ આખી પદ્ધતિ એમને વિચારી મૂકી છે. એટલે મુમુક્ષુ માર્ગને પણ વ્યવસ્થિત કર્યો છે. 4 ગુણસ્થાનથી 12 ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ વ્યવસ્થિત કર્યો છે. 13 ને 14 તો મોક્ષ સ્વરૂપ છે, પણ 4 થી 12 તો મોક્ષ માર્ગને વ્યવસ્થિત કરેલો છે. પણ મોક્ષ માર્ગ પહેલાનો વિષય વ્યવસ્થિત કરવો બહુ સહેલી વાત નથી, બહુ સમર્થ પુરુષ હોય એનું કામ છે. એમને એ વિશે સ્પષ્ટ કર્યો. આમ પદાર્થ નિર્ણય સુધી પહોંચો તો મોક્ષ માર્ગ આવી જાય, મોક્ષ માર્ગ આંગણે આવી ગયા. તમે પદાર્થ નિર્ણય સુધી લઈ ગયા છે. મુમુક્ષુતાના પ્રારંભથી લઈને પદાર્થ નિર્ણય સુધી લઈ ગયા છે. પ્રતિબંધની વાત પણ ઘણા પત્રોમાં કરી ચૂપાડવું જોઈએ. 510, 522 પત્રોમાં, કુટુંબ 537, કુટુંબ પ્રતિબંધની વાત ઘણી જગ્યાએ કરી. હા, પહેલો સમાજ પ્રતિબંધ જશે. સમાજ પ્રતિબંધ એમને એમ રહી અને કુટુંબ પ્રતિબંધ ન જાય. અને કુટુંબ પ્રતિબંધ હોય ને શરીર પ્રતિબંધ ન જાય, એ પહેલા સમાજ પ્રતિબંધ જાય, પછી કુટુંબ પ્રતિબંધ જાય. કુટુંબ પ્રતિબંધ જાય એટલે દેહ પ્રતિબંધ હળવો થઈ જાય, કેમ કે કુટુંબ છે એ દેહને અનુકૂળતાના નિમિત્તો છે, શરીરની અનુકૂળતાના નિમિત્તો છે. તો સાજા વાંધો થાય તો કુટુંબવાળા કામ કરે, મારી અગવડ સુગડ કુટુંબવાળા કામ સંભાળે, સાચવે. એટલે એમાં દેહ પ્રતિબંધ જોડાયેલો જ હોય છે કુટુંબની સાથે. પણ કુટુંબનું મહત્વમાં ફેર પડી જાય, નજર બદલાઈ જવી જોઈએ. કુટુંબના સભ્યો, પરિવારના સભ્યો પ્રત્યેની નજર બદલાઈ જવી જોઈએ. મારા છે એ નજરે જોવે છે એ નજર બદલાઈ જવી જોઈએ. મારા નથી એમ બીજા જેવો છે એ જેવો છે. પ્રારબ્ધ યોગે, કર્મ સંજોગે હારે રહેવાનું બને છે, બાકી કોઈ મારું નથી. મારા છે એ નજરે જોવાનું ભૂલી જવું જોઈએ. ભલે સાથે રહીએ પણ નજર બદલાઈ જવી જોઈએ, નહીતર નિર્વિકલ્પ પરિણતિ થઈ ગઈ છે. વિકલ્પ ન કરવો પડે, છોકરો આવે એટલે કે મારો છોકરો આવ્યો, એવો વિકલ્પ નથી કરવો પડે. અમારા ફલાણા આવ્યા એવો વિકલ્પ નથી કરવો પડે. અને એ નજરથી જ જોવે છે, પોતાના છે એવી નજરથી જ જોવે છે. બેઠા છીએ આપણે સાથે, પણ જેની સાથે ઉદય છે કુટુંબનો એને પોતાની નજરથી જ જોવે છે. બીજા બધા નથી જોતો પોતાનો, એ નજર બદલાઈ જવી જોઈએ. તો કુટુંબ પ્રતિબંધ છૂટે તો દુર્ગતિથી છૂટે. કામ તો હજી આગળ ઘણું કરવાનું છે, હજી તો કામ આગળ ઘણું બાકી છે, પણ આ તો દુર્ગતિથી બચે. નહીં તો દુર્ગતિમાં જતો કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. અને એ દુર્ગતિના દુઃખોથી છોડાવવા કોઈ કુટુંબીજન નહીં આવે, કોઈ કુટુંબીજન નહીં આવે. એટલે મુમુક્ષુને મુખ્ય જે મુદ્દો છે આ કુટુંબ પ્રતિબંધનો વિચારવાની મુદ્દો છે. પછી પ્રકૃતિ દોષ, ચાર પ્રકારની પ્રકૃતિ છે. ક્રોધ, માન, માયાને મોહ. કોઈને એક પ્રકૃતિ તીવ્ર હોય છે, કોઈને બબે પ્રકૃતિ તીવ્ર હોય છે, કોઈને ત્રણ પ્રકૃતિ તીવ્ર હોય છે, કોઈને ચારે ચાર પ્રકૃતિ પણ તીવ્ર હોય છે. જેવી જેની અયોગ્યતા, યોગ્યતા નહીં પણ અયોગ્યતા. ચાર પ્રકૃતિ તીવ્ર હોય એનું તો બહુ જ પરિણામને ઘણી ખરાબ સ્થિતિ હોય. ત્રણ પ્રકૃતિ હોય એની પણ પરિણામની સ્થિતિ સારી નથી હોતી. બે વાળાને પણ બચવું મુશ્કેલ છે. એકાદ પ્રકૃતિ હોય તો એનો પુરુષાર્થ કરીને આગળ વધી શકે ખરો. એકથી વધારે હોય તો આ બહુ મોટા દુશ્મનો છે. તેરમા ગુણસ્થાનને અરિહંત પદનું બિરુદ એટલા માટે આપ્યું છે કે એમને દુશ્મનો જીતી લીધા, હણી નાખ્યા, એનો નાશ જ કરી નાખ્યો, હણી જ નાખ્યા, મારી જ નાખ્યા. 12મા ગુણ સ્થાને બધી પ્રકૃતિઓ જાય છે, 11મે ઉપશમ થાય છે, છેલ્લી લોભની પ્રકૃતિ 10મા ગુણ સ્થાને સૂક્ષ્મ સાંપ્રાય સૂક્ષ્મ લોભ થઈ જાય છે. એ પહેલા ગુણ સ્થાનેથી માંડીને 10મા ગુણ સ્થાન સુધી આ પ્રકૃતિઓ જીવતી રહે છે, પણ 4થા ગુણ સ્થાને અનંતાનું મંદિરનો પ્રકાર ચાલ્યો જાય છે. એની જાત 4 છે. અનંતાનું મંદિર પ્રત્યાખ્યાનવર્ણી, અપ્રત્યાખ્યાનવર્ણી અને સંજલન. એમાં સૌથી ભયંકર અનંત સંસારને રખડાવનારી જાત હોય તો અનંતાનું મંદિર. જ્ઞાનીને ક્રોધમાન માયા લોભ ચાલ્યા જાય છે એવું નથી, પણ એની અનંતાનું મંદિરની જાત ચાલી જાય છે, જાત ફરી જાય છે. એને આના પરિણામમાં અનંતાનું મંદિર ન હોય ત્યારે માંથી એક કહેનો. પછી અપ્રત્યાખ્યાન વર્ણિના ક્રોધમાન માયા લોભમાં કોઈ કોઈ ભાવો થાય ક્યારેક ક્યારેક, પ્રકૃતિના ઉદયમાં જેટલા પ્રમાણમાં જોડાય એટલા પ્રમાણમાં, પુરુષાર્થ કરીને ન જોડાય તો એનો નિર્જરા થઈ જાય, ઉપરના ગુણ સ્થાનમાં જાય. ત્યાં પછી પ્રત્યાખ્યાન વર્ણી ગઈ હોય તો અપ્રત્યાખ્યાન વર્ણી રહી. મુનિ દશામાં 21 સ્વંજલન રહી અને એનો પણ મંદ ઉદય રહીએ, એ 10મા ગુણ સ્થાને બધા ખલાસ. એ પ્રકૃતિ દોષ અંદરમાં સંચિત કર્મનો ઉદય આવતા સ્વરૂપની સાવધાની નથી, સ્વરૂપને જાણ્યું નથી એટલે સ્વરૂપની સાવધાની નથી, અથવા સ્વરૂપની સાવધાની નથી પણ આત્મકલ્યાણની ભાવનામાં આવીને પણ સાવધાની નથી, જાગૃતિ નથી, ત્યારે જીવ એ કષાય રસથી એમાં તીવ્ર કરીને જોડાઈ જાય છે, કસાય રસ તીવ્ર થઈ જાય છે. બે વાત છે, જ્ઞાનીને સ્વરૂપ સાવધાની છે એટલે અનંતાનું મંદિર નથી થતો એટલે પરિણામ લુખા થાય છે, પ્રકૃતિ દોષના પરિણામ એને લુખા થાય છે, રસ વગેરેના થાય છે, ઓછા રસવાળા થાય, મંદ રસવાળા થાય. મુમુક્ષુ પાસે હજી આત્મા પ્રગટ નથી તો સ્વના આધારે એને મંદરસ થાય કે આત્મકલ્યાણની તીવ્ર ભાવનાના વશથી એ રસ્તો પી શકે છે. ઉદય અંદર આવશે પ્રકૃતિમાં, પણ એમાં તીવ્ર રસ પડી જાય તો હું મારા આત્માને બહુ નુકસાન કરી બેસું. રસ તીવ્ર થાય તો દર્શનનું હારે હારે તીવ્ર થઈ જાય નુકસાન. કષાય રસ અને દર્શનનો બે સાથે ચાલે છે. દર્શનનો પકડ મોહ ન પકડી શકે, પણ કષાય રસ પકડી અને કષાય રસને મંદ કરે તો દર્શનનો મંદ થાય, કેમ કે એ બે સાથે ચાલે. કે મુમુક્ષુએ આત્મકલ્યાણની ભાવનામાં આવીને, ભાવનામાં રહીને કોઈ પ્રકૃતિના ભાવોને તીવ્ર રસ ન થવા દેવો જોઈએ. નહીંતર દર્શનનું હારે હારે તીવ્ર થાય અને જીવ મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધવા માગે છે વધી ન શકે. પાછો કેટલો પડી જાય એ તો જેટલા રસની ડિગ્રી ઉપર આધાર રાખે, જેટલો રસ તીવ્ર થાય એટલો પાછો પડે, જેટલો રસ તીવ્ર થાય એટલો પાછો પડે, જેટલો પાછળ પડે એટલો આગળ જવાનો એને ડિસ્ટન્સ વધતું જાય, એવું ઊભું થાય, એવી પરિસ્થિતિ ઊભી થાય છે.
હા,
આજ્ઞામાં આવે તો અનેક પ્રકારના દોષોથી સહજ માત્ર માં બચે છે. એ તો એને આજ્ઞામાં રહ્યો, એને તો એ સંસારમાં જવા માટે એને રોકી લીધી, આડી આવી ગયા, એને સંસારમાં નહીં જવા દે. એ તો બહુ મોટી વાત છે. સુભાષભાઈ તરી ગયા કે નહીં, એમાં જ તરી ગયા. કષાય રસ તીવ્ર થઈ જાય છે તે અકષાય સ્વભાવથી વિરુદ્ધ છે. પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ તો કષાયના અભાવ સ્વભાવે છે, અને કષાય રસ તીવ્ર થાય એટલે પરિણામની શક્તિ બધી એમાં છે. સિદ્ધાંત એવો છે કે પરિણામની તાકાત ક્યાં, કે પરિણામના રસ ફેક્ટરમાં. અવળા રસે નુકસાન પણ બધી શક્તિથી પોતે કરે છે, અને સવળા રસના પરિણામથી બધી શક્તિથી પોતે સૌનું કામ કરે છે. પરિણામની શક્તિ રસમાં રહેલી છે. રસ વિભાવ રસ નબળો પડ્યો એટલે શક્તિ નબળી પડી વિભાવને, એમ છે. મંદ કષાયનો રસ રસ ફેક્ટર પકડાય તો જ સમજાય, નહીતર મંદ કષાયમાં આકુલતા ઓછી થાય તો પકડી ન શકે. અવલોકનનો અવલોકનના સ્ટેજમાં અવલોકન સૂક્ષ્મ થાય, જ્ઞાન સૂક્ષ્મ થાય તો મંદ કષાયમાં પણ કેટલો રસ છે એ પકડી શકાય. બાકી આમ દાખલો આપીને આપણે સમજાવી શકાય કે કોઈ માણસ ભક્તિ કરે છે, ભક્તિ કરતા ભક્તિ રસ ચડે છે કે નહીં? કસાય તીવ્ર થોડો છે ત્યાં, હે? પણ કોઈ ખૂબ રસથી ગાય, કોઈ બહુ પછી રસ આવે તો ખૂબ તાળીઓ પાડીને ગાય, બહુ રસ આવે તો નાચવા માંડે, હે? તો એ વખતે મંદ કસાયનો રસ ચડે છે, કસાયની મંદતાનો રસ ચડે છે. નથી ખબર ભાઈ એનો ઘણો રસ હતો, ભક્તિ રસ એનો ઘણો હતો, નથી ખબર. બીજાને ખબર પડે, એને બીજાને ખબર પડે. પોતે તો અવલોકન કરે તો જ પકડાય ને પકડાય. પણ એ વિભાવ રસ છે. જેટલો તીવ્ર કષાયનો રસ મોક્ષ માર્ગમાં પ્રતિબંધક છે, એટલો જ મંદ કષાયનો રસ મોક્ષ માર્ગમાં પ્રતિબંધક છે. માટે અધ્યાત્મ શાસ્ત્રમાં એનો નિષેધ છે. અશુભનો નિષેધ તો જગતના બધા જ ધર્મો કરે છે. એક જૈન ધર્મ જ એવો છે, વેદાંતમાં ક્યાંક ક્યાંક વાતો છે આપણે અહીંથી લીધેલી, પણ વ્યવસ્થિત વાતો નથી, સિસ્ટમેટિકલી વાત નથી. આ તો બહુ પદ્ધતિસર વાત છે. જેટલો તીવ્ર કષાયનો રસ નડે અકષાયપણે થવામાં, એટલો જ મંદ કષાયનો રસ નડે અકષાય ભાવમાં જવા માટે. કેમ કે આખરમાં એ કષાય રસ છે, અને શક્તિ બધી ત્યાં રોકાઈ જાય છે રસમાં. એવું એટલે અધ્યાત્મ શાસ્ત્રોમાં મંદ કષાય આવે પણ મંદ કષાયનો આવવો અને મંદ કષાયનો રસ આવવો બે જુદી જુદી વાત છે. આપણે રસ ફેક્ટર ઉપર વાત ચાલે છે, મંદ કષાય ઉપર વાત નથી ચાલતી. રસ એના રસ ફેક્ટર ઉપર વાત ચાલે છે. પરિણામમાં કષાય તીવ્ર હોય કે મંદ હોય જુદી વાત છે, રસ તીવ્ર ક્યાંય નહીં થવો જોઈએ એમ વાત છે. કેમ કે તત્વ દ્રષ્ટિએ એ રસ છે એ જ બંધ તત્વ છે. જેટલો રસ વધારે એટલું બંધન પણ વધારે. બંધ તત્વ છે તત્વ દ્રષ્ટિએ જે નવ તત્વમાં બંધ તત્વ છે એ કસાય રસ છે, રાગ રસ છે, એ બંધ તત્વમાં જાય છે. ચિકાશ હોય છે, ચીકણા પરિણામ હોય છે. જ્ઞાનીને રાગ દ્વેષ નો બધા લુખ્ખા પરિણામ હોય છે. ફેર આટલો છે, ચીકણા અને લુખ્ખા એટલો જ ફેર છે. સાવ લુખ્ખા પરિણામ થઈ જાય છે એટલે એને અબંધ પરિણામ કહી દીધું. બંધાતા એ નહીં બંધાય. હા, અપેક્ષિત છે. મંદ અને તીવ્ર એકબીજાને અપેક્ષિત છે. એમાં શું છે કે કશાય તીવ્ર થાય એટલે પાપના પાપ પ્રકૃતિ બંધાય, અને કશાય મંદ થાય એટલે પુણ્ય પ્રકૃતિ બંધાય. એટલે એને એ રીતે સમજવું પડે. કશાય તીવ્ર કશાયમાં પાપાનું બંધ થાય ને મંદ કશાયમાં પુણ્ય બંધ થાય, એમ એની પ્રકૃતિમાં એ ફરક પડે. પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિનો ફરક પડે. પ્રકૃતિ બે ચેન્જ થઈ જાય છે. આખી તીવ્રતાની મંદતામાં રસનો ફેક્ટર આવું જુદી વાત થઈ ગઈ. એ આખું તત્વ દ્રષ્ટિનો વિષય થઈ ગયો છે. મંદ રસ છે, મંદ રસ છે એમાં પરિણામની શક્તિ મંદ છપરતે છે. તો વિભાવની અંદર મંદ રસ થાય અને શક્તિ નબળી પડે તો અભાવ કરવાનો સ્કોપ ઊભો થાય છે એમ છે. તીવ્ર રસથી કોઈ કશાય પરિણામ નહીં થવા દે. અને રસ તોડવાનો જે પ્રયોગ છે આમાં એ વિષય લીધો છે. કેમ કે એ દોષ કેવી રીતે મટાડવો? જો અવલોકનના સ્ટેજમાં આવેલો જીવ હોય, અવલોકનનો પ્રયોગ એક એવો પ્રયોગ છે કે જે કસાય રસને તત્કાળ ઠંડો પાડી દે. રામબાણો ઉપાય છે કસાય રસને બંધ પાડવા માટે. એ ઉપાય એમાં લીધો છે કે અવલોકનથી કસાય રસ ગળે છે. પણ જે તીવ્ર રસમાં આવે એને અવલોકનની જાગૃતિ નથી હોતી, જાગૃતિ રહેતી નથી. એ વેગમાં વેગમાં કસાયના વેગમાં રસની અંદર વેગમાં તણાઈ જાય છે અને પાછળથી ખબર પડે એનો કાંઈ અર્થ રહેતો નથી. બધું નુકસાન કરી ચૂક્યું, એ કરી ચૂક્યું. એ પ્રકૃતિ દોષ છે. એમાં પણ રસ ફેક્ટરને સમજીને રસમંદ કરવું છે. પ્રકૃતિ તો ગુણસ્થાન અનુસાર મટશે, પણ એના રસને મુમુક્ષુની ભૂમિકામાં મંદ પાડી શકાય છે અને જ્ઞાન દશામાં આવે ત્યારે તો લુખાશ આવી જાય છે એમ બને. એને રસ ચડે છે મન કશાયમાં આવે ત્યારે એને રસ ચડે. મન કશાયનો પ્રકારનો જે ઉદય આવે પૂજા ભક્તિ બીજા ત્રીજા જે પુણ્યના પરિણામ એને થાય ત્યારે એને પુણ્યનો રસ ચડે, પુણ્ય કરવાનો રસ ચડે, પુણ્ય ભાવવાનો રસ ચડે. એને મોક્ષ માર્ગમાં ન આવવાનો. રસ તીવ્ર થવો જ નહીં જોઈએ. શુભાશુભ બંનેમાં રસ તીવ્ર થવો જ નહીં. રસ બહુ રસ છે, દેખાવો એવો રસ નહીં. એમને કોઈને ક્રોધ આવ્યો માટે રસ તીવ્ર છે એવું નથી. છૂટી જતા વાર ન અને તીવ્ર રસવાળા પરિણામ હોય તો એનો લાલ દંબાય, મૂકી જ ન શકે જલ્દી, મૂકી દે કરો તો થઈ ગયું, થઈ ગયું, મેં નુકસાન કરી દીધું, મારે લંબાવાય, મારે લંબાવવું નથી કાંઈ, જાગૃતિ આવી જાય છે, એમ ફેર પડે છે.